બીજો રાજા એનો 21મો અધ્યાય. મનાસા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. તેણે યરૂસાલેમમાં 55 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ હેપસીબા હતું. જે મૂર્તિ પૂજકોને યહોવાએ ઇસરાયલની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓના ધિક્કારપાત્ર કૃત્ય પ્રમાણે વર્તીને તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. કેમ કે તેના બાપ હિઝકિયાએ જે ઉચ્ચ સ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યા, અને ઇસરાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાળને સારું વેદીઓ ઊભી કરી અશેરા મૂર્તિ બનાવી ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરી, તે તેમને તેમની સેવા કરી. તેણે યહોવાનું મંદિર, જે વિશે યહોવાએ કહ્યું હતું કે હું યરૂશાલેમમાં મારું નામ રાખીશ, તેમાં વેદીઓ બાંધી. વળી તેણે યહોવાના મંદિરના 2 આંગણામાં આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી. વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો ને શકુન મુહૂર્ત પૂતતો જાદુ કરતો તે ભુવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની દ્રષ્ટિમાં સર્વ ભૂંડું તેણે રોષ ચડાવ્યો, ભૂંડું કરીને તેને રોષ ચડાવ્યો, અને અસેરાની કોતરેલી મૂર્તિ કરાવીને તેણે તેને મંદિરમાં બેસાડી. જે મંદિર વિશે યહોવાએ દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું કે આ મંદિરમાં તથા યરૂશાલેમ કે જેને મેં ઇસરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં હું મારું નામ સદા રાખીશ, અને જે સર્વ આજ્ઞા મેં તેઓને આપી છે ને જે નિયમ શાસ્ત્ર મારા સેવક મૂસાએ તેમને ફરમાવ્યું તે પ્રમાણે વર્તીને તેઓ તે પાળશે, તો જે દેશ મેં ઇસરાયલના પિતૃઓને આપ્યો છે તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી રખડાવીશ નહીં. પરંતુ તેઓએ ગણકાર્યું નહીં, અને યહોવાએ જે રાજાઓનો ઇસરાયલની આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં મનાસાએ વધારે ભૂંડા કામ તેઓની માં સાથે કરાવ્યા. યહોવાએ પોતાના સેવક પ્રબોધકો દ્વારા કહ્યું કે યહૂદિયાના રાજા મનાસાએ આ ધિક્કારપાત્ર કામો કર્યા છે તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે સગળા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે. તે માટે ઇસરાયલનો દેવ યહોવા એમ કહે છે કે જો હું યરૂશાલેમ તથા યહૂદિયા પર એવી આપત્તિ લાવવાનો છું કે તે વિશે દરેક સાંભળના બંને કાન ઝણઝણશે, હું સમૃદ્ધની માપ દોરી તથા આહાબના ઘરનો ઓળંબો યરૂશાલેમ પર લંબાવીશ, અને જેમ કોઈ માણસ થાળી લૂછે તેમ હું યરૂશાલેમને લૂછી નાખીશ ને તેને લૂછીને ઊંધું વાળીશ. મારા વારસામાં બચી રહેલા ભાગને હું તજી દઈને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપીશ. તેઓ તેઓના સર્વ શત્રુઓનો ભક્ષ તથા લૂંટ થઈ પડશે, કેમ કે તેઓએ મારી દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું છે, ને તેઓના પિતૃઓ મિસરમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી તેઓ મને રોષ ચડાવતા આવ્યા છે. વળી મનાસાએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ પડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું. તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વેવડાવ્યું કે તેથી યરૂશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું. હવે મનાસાના બાકીના કાર્યો, તેણે જે કર્યું હતું તે સર્વ ને તેનું કરેલું પાપ એ યહૂદિયાના રાજાઓના કાળ વૃતાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને મનાસા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને પોતાના ઘરની વાડીમાં એટલે કે ઉઝાની વાડીમાં દાટવામાં આવ્યો, અને તેના દીકરા આમોને તેની જગ્યાએ રાજ કર્યું. આમોન રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે 2 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ યશુલેમેથ હતું. એ યોટબાના હારુશની દીકરી હતી. જેમ તેના બાપ મનાસાએ કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. જે માર્ગે તેનો બાપ ચાલ્યો હતો તે સર્વ માર્ગે તે ચાલ્યો, ને જે મૂર્તિઓની સેવા તેનો બાપ કરતો હતો તેઓની સેવા તેણે કરી ને તેઓની ભક્તિ કરી. તેણે પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો ને તે યહોવાના માર્ગમાં ચાલ્યો નહીં અને આ ચાકરોએ રાજા સામે ફિતૂર કર્યું ને તેને તેના પોતાના મહેલમાં મારી નાખ્યો. પણ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ બનકરના સર્વને મારી નાખ્યા અને દેશના લોકોએ તેની જગ્યાએ તેના દીકરા યોશિયાને રાજા ચડાવ્યો. હવે આમોનના બાકીના કૃત્યો યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી? શું તેને ઉજ્જાની વાડીમાં તેની કબરમાં દાટવામાં આવ્યો અને તેના દીકરા યોશિયાએ તેની જગ્યાએ રાજ કર્યું? 22મો અધ્યાય. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 31 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યદિદા હતું. તે બોસ્કાણના દાયાની દીકરી હતી અને તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે બધી વાતે પોતાના પિતા દાઉદને માર્ગે ચાલ્યો. તે ડાબે કે જમણે હાથે ફર્યો નહીં. યોશિયા રાજાને 18મા વર્ષે એમ થયું કે રાજાએ મસુલામના દીકરા સાલિયાના દીકરા શાફાન ચિટનીસને યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો કે તું મુખ્ય યાજક હિસ્કિયા પાસે જા કે જે પૈસા યહોવાના મંદિરમાં આણેલા છે જે દ્વાર રક્ષકોએ લોકો પાસેથી ભેગા કર્યા છે તેનો કુલ સરવાળો તે કરે અને તેઓ તે યહોવાના મંદિરની દેખરેખ રાખનાર કામદારના હાથમાં સોંપે અને તેઓ તે પૈસા યહોવાના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાંગતૂટ સમારે છે તેમને આપે. એટલે સુતારોને, કડિયાઓને તથા સલાટોને અને મંદિર સમારવાને લાકડા તથા ટાંકેલા પથ્થરો ખરીદવાને સારું તે આપે. તો પણ જે પૈસા તેમના હાથમાં આપવામાં આવતા તેનો હિસાબ તેમની પાસેથી લેવામાં આવતો નહીં, કેમ કે તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા. મુખ્ય યાજક હિસ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું ને તેણે તે વાંચ્યું. પછી શાફાન ચિટનીસ રાજા પાસે ગયો ને રાજા પાસે પાછી ખબર આવીને લાવીને કહ્યું કે જે પૈસા મંદિરમાંથી મળ્યા છે તે લઈને તારા સેવકોને યહોવાના મંદિર પર દેખરેખ રાખનારા કામદારોના હાથમાં સોંપ્યા છે. વળી શાફાન ચિટનીસે રાજાને ખબર આપી કે હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે અને શાફાને તે રાજાની આગળ વાંચ્યું. રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્રો ફાડ્યા અને રાજાએ હિલ્કિયા યાજકને શાફાનના દીકરા અહીકામને, મિખામાના દીકરા આકબોરને, શાફાન તથા રાજાના ચાકર અસાયાને આજ્ઞા કરી કે તમે જઈને આ મળેલા પુસ્તકમાંના વચનો વિશે મારે માટે, લોકો માટે તથા સર્વ યહૂદિયા માટે યહોવાને પૂછો, કેમ કે આપણા વિશે જે સગળું લખેલું છે તે પ્રમાણે કરવા સારું આ પુસ્તકના વચનને આપણા પિતૃઓએ કાને ધર્યા નથી. તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે. માટે હિલ્કિયા યાજક, અહીકામ, આખબોર, શાફાન તથા અસાયાસ પોશાક ખાતાના ઉપરી હરહાસના દીકરા તિકવાના દીકરા સાલુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. હવે તે યરૂશલેમમાં બીજા મોલ્લામાં રહેતી હતી અને તેઓએ તેની સાથે વાત કરી. તેણે તેમને કહ્યું કે ઇસ્રાયલનો દેવ યહોવા એમ કહે છે કે જે પુરુષે તમને મારી પાસે મોકલ્યા તેને કહો કે યહોવા એમ કહે છે કે જો યહૂદિયાના રાજાએ જે પુસ્તક વાંચ્યું છે તેના સર્વ વચન પ્રમાણે હું આ જગા પર તથા તેના રહેવાસીઓ પર વિપત્તિ લાવીશ, કેમ કે તેઓએ પોતાના હાથના સર્વ કામથી મને રોષ ચડાવવા માટે મારો ત્યાગ કર્યો છે ને અન્ય દેવો આગળ ધૂપ બાળ્યો છે. માટે આ જગા પર મારો ખૂબ પ્રગટશે ને તે હોલવાશે નહીં. પણ યહૂદિયાનો રાજા જેણે તમને યહોવાને પૂછવા સારું મોકલ્યા તેને તમે એવું કહેજો કે જે વાતો તે સાંભળી છે તે વિશે ઈશ્રાયલનો દેવ યહોવા એવું કહે છે કે હું આ જગા વિશે તથા તેમાંના સઘળા રહેવાસીઓ વિશે જે બોલ્યો કે તેઓ પામાલ તથા શ્રાપરૂપ થશે તે સાંભળીને તારું હૃદય નમ્ર થયું ને યહોવા આગળ તું લીન થઈ ગયો ને તારા વસ્ત્ર પાડીને મારી આગળ રડ્યો માટે મેં પણ તારું સાંભળ્યું છે. માટે જો હું તને તારા પિતૃઓની ભેગો મેળવી દઈશ ને તું શાંતિમાં પોતાની કબરમાં દટાશે ને જે સગળી વિપત્તિ હું આ જગા પર લાવીશ તે તારી આંખો જોશે નહીં. પછી તેઓએ પાછા આવીને રાજાને ખબર આપી.
23મો અધ્યાય. પછી રાજાએ ખેપિયા મોકલ્યા ને તેઓએ યહૂદિયાના તથા યરૂશાલેમના સર્વ વડીલોને તેની પાસે એકઠા કર્યા. રાજા તેની સાથે યહૂદિયાના સર્વ માણસો, યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાના મોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચઢી ગયા અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું તેના સર્વ વચન તેમણે તેમના સાંભળતા વાંચ્યા. રાજા થાંભલા પાસે ઊભો રહ્યો ને આ કરારના જે વચનો આ પુસ્તકમાં લખેલા હતા તે સર્વને અમલમાં લાવવા સારું સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો ને તેની આજ્ઞાઓ, તેના સાક્ષ્યો તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા. રાજાએ મુખ્ય યાજક હિલકિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે જે સર્વ પાત્રો બાળને સારું તથા અશેરાને સારું તથા આખા જ્યોતિમંડળને સારું બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો. તેણે તેમને યરૂશાલેમ બહાર કિદ્રોનના ખેતરમાં બાળી નાખ્યા ને તેમની રાખ તે બેથેલ લઈ ગયો અને યહૂદિયાના નગરોમાં તથા યરૂશાલેમની આસપાસના ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને તેમજ બાળને સારું, સૂર્યને સારું, ચંદ્રને સારું, ગ્રહોને સારું તથા આખા જ્યોતિમંડળને સારું જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યા. તેણે અસેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરૂશાલેમ બહાર કિદ્રોન નાળા પાસે આણી ને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી ને તેને કૂટીને ભૂક્કો કરીને તે ભૂક્કો સાધારણ લોકોની કબરો પર નાખ્યો. યહોવાના મંદિરમાં આવેલા પુમૈથુનીઓના ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અસેરાને સારું પડદા વણતી હતી તેઓને તેણે તોડી પાડ્યા. તેણે યહૂદિયાના નગરોમાંથી સર્વ યાજકોને બહાર કાઢીને ગેબાથી તે બેર્શેબા સુધી જે ઉચ્ચ સ્થાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો તેઓને અશુદ્ધ કર્યા અને જે દરવાજાના ઉચ્ચ સ્થાનો નગરના સુબા યહોશુઆના દરવાજાના નાકા આગળ એટલે નગરના દરવાજામાં પેસતા ડાબી બાજુએ હતા તેઓને તેણે તોડી પાડ્યા. તો પણ ઉચ્ચ સ્થાનોના યાજકો યરૂશાલેમમાં યહોવાની વેદી પાસે આવતા નહીં, પણ તેઓ પોતાના ભાઈઓ સાથે બે ખમી રોટલી ખાતા. હિન્નોમ પુત્રોની ખીણમાંના તોફેતની તેણે અશુદ્ધ કર્યું જેથી કોઈ માણસ પોતાના દીકરાને કે પોતાની દીકરીને મોલેખની આગળ અગ્નિમાં ચલાવે નહીં. યહોવાના મંદિરની ભાગળ આગળ પડોશમાં આવેલી મુખ્ય ખવાસ નાથાન મેલેખની ઓરડી પાસે જે ઘોડાની પ્રતિમાઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરેલી હતી તેઓને તેણે દૂર કરી ને સૂર્યના રથોને તેણે અગ્નિથી બાળી નાખ્યા. આહાઝની મેડી પરની ઓરડીના ધાબા પરની નદીઓ જે યહૂદિયાના રાજાઓએ બાંધી હતી ને જે વેદીઓ મનાસાએ યહોવાના મંદિરના બે આંગણામાં બાંધી હતી તેઓને રાજાએ તોડી પાડી ને તે ત્યાંથી તોડી પાડીને તેમનો ભૂક્કો કિદ્રોન નાળામાં ફેંકી દીધો. જે ઉચ્ચ સ્થાનો ઇસરાયેલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આસ્તારોથને માટે, મોઆબીઓના ધિક્કારપાત્ર કમોશને માટે ને આમોન પુત્રોના ધિક્કારપાત્ર મિલકોમને માટે યરૂશાલેમની સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલા હતા તેઓને રાજાએ અશુદ્ધ કર્યા. તેણે સ્તંભોને ભાંગીને ટુકડે ટુકડા કર્યા, અસેરીમનું ખંડન કર્યું ને તેમની જગાઓમાં માણસોના હાડકા ભર્યા. વળી બેથેલમાં જે વેદી હતી તેને ને નબાટનો દીકરો યરોબામ, જેણે ઈસરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેના બનાવેલા ઉચ્ચ સ્થાનને એટલે વેદીને તથા ઉચ્ચ સ્થાનને પણ તેણે તોડી પાડ્યા. તેણે તે ઉચ્ચ સ્થાનને બાળી નાખીને તેનો કૂટીને ભૂક્કો કર્યો ને અશેરાને બાળી નાખી. યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે ત્યાં પર્વત પરની કબરો દીઠી. તેણે માણસ મોકલીને તે કબરોમાંથી હાડકા બહાર કઢાવ્યા ને આ વાતો પ્રગટ કરનાર ઈશ્વર ભક્તે યહોવાનું જે વચન પુકાર્યું હતું તે પ્રમાણે તેમને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી. પછી તેણે પૂછ્યું કે પેલો મરણ સ્તંભ જે હું જોઉં છું તે શાનો છે? ત્યારે તે નગરના માણસોએ તેને કહ્યું કે જે ઈશ્વર ભક્તે યહુદિયામાંથી આવીને આ કૃત્યો કે જે તે બેથેલની વેદી વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા, તેની કબર એ છે. તેણે કહ્યું કે એને રહેવા દો, કોઈએ એના હાડકાને ખસેડવા નહીં. માટે તેઓએ તેના હાડકા તથા જે પ્રબોધક સમૃદ્ધમાંથી આવ્યો હતો તેના હાડકા પણ રહેવા દીધા. વળી સમૃદ્ધના નગરોમાંના ઉચ્ચ સ્થાનોના સર્વ દેવળો જે ઈસરાયલના રાજાઓએ બનાવીને યહોવાને રોષ ચઢાવ્યો હતો તે યોશિયાએ કાઢી નાખ્યા અને જે સગરા કૃત્યો તેણે બેથેલમાં કર્યા હતા તે પ્રમાણે તેણે તેઓને કર્યું. તેણે ત્યાંના ઉચ્ચ સ્થાનના સર્વ યાજકોને વેદીઓ પર મારી નાખ્યા ને તેમના પર માણસોના હાડકા બાળ્યા. પછી તે યરૂશલેમમાં પાછો આવ્યો. રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી કે કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા દેવ યહોવાને સારું પાસ્ખા પર્વ પાળો. ઈસરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી તે અત્યાર સુધી ને ઈસરાયલના રાજાઓના તથા યહુદિયાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસ્ખા પર્વ પાળવામાં આવ્યું જ નહોતું. પણ યોશિયા રાજાને 18મે વર્ષે આ પાસ્ખા પર્વ યહોવાને સારું યરૂશલેમમાં પાળવામાં આવ્યું. વળી ભૂવાઓ, જાદુગરો, તરાફી, મૂર્તિઓ ને જે સગળી ધિક્કારપાત્ર વસ્તુઓ યહુદિયા દેશમાં તથા યરૂશલેમમાં જોવામાં આવી તેઓને યોશિયાએ દૂર કરી, જેથી યહોવાના મંદિરમાં હિલકિયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલા નિયમશાસ્ત્રના વચનોને તે અમલમાં લાવે. તેની પહેલા તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મૂસાના સગળા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. તો પણ જે બધા ક્રોધજનક કૃત્યોથી મનાસાએ યહોવાને રોષ ચઢાવ્યો હતો તેને લીધે તેનો જે મોટો કોપ યહુદિયા વિરુદ્ધ સળગ્યો હતો તેનો જુસ્સો નરમ પડ્યો નહીં. યહોવાએ કહ્યું કે જેમ મેં ઈસરાયલને દૂર કર્યો છે તેમ હું યહુદિયાને પણ મારી નજર આગળથી દૂર કરીશ અને આ નગર એટલે યરૂશલેમ જેને મેં પસંદ કર્યું છે ને જે મંદિર વિશે મેં કહ્યું કે ત્યાં મારું નામ રહેશે તેમને હું તજી દઈશ. હવે યોશિયાના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહુદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તેના દિવસોમાં મિસરનો રાજા ફારૂન નકો આસુરના રાજા સામે ફ્રાત નદી સુધી સવારી લઈ આવ્યો. યોશિયા રાજા તેની સામે ગયો અને તેણે એને દીઠો ત્યારે તેણે એને મગિદ્દોમાં મારી નાખ્યો. તેના ચાકરો તેની લાશને રથમાં ઘાલીને મગિદ્દોથી યરૂશલેમ લાવ્યા ને તેને તેની પોતાની કબરમાં દાટ્યો. પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહોઆહાઝને લઈને તેને અભિષેક કરીને તેને તેના બાપની જગાએ રાજા ઠરાવ્યો. યહોઆહાઝે રાજ કરવા માંડ્યું ત્યારે તે 23 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 3 માસ રાજ કર્યું. તેની માનું નામ હમુટાલ હતું. તે લિબનામાં યિર્મિયાની દીકરી હતી. તેના પિતૃઓએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે યરૂશલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારૂન નકોહે તેને હમાસ દેશમાં આવેલા રિબલામાં કેદ કર્યો અને તેના દેશ પર 100 તાલંત રૂપાની તથા 100 તાલંત સોનાની ખંડણી નાખી. ફારૂન નકોહે યોશિયાના દીકરા એલિયાકીમને તેના બાપ યોશિયાની જગાએ રાજા ઠરાવ્યો ને તેનું નામ ફેરવીને યહોયાકીમ પાડ્યું. પણ તે યહોઆહાઝને પકડી લઈ ગયો અને એ મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો. યહોયાકીમ ફારૂનને ઠરાવેલું રૂપું તથા સોનું આપતો, પણ ફારુનના હુકમ પ્રમાણે પૈસા આપવા સારું તેણે દેશ પર કર નાખ્યો. ફારુન નકોહને આપવા સારું રૂપું તથા સોનું દેશના લોક પાસેથી એટલે પ્રત્યેક માણસ પાસેથી તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોર જુલમથી લેતો હતો. યહોયાકીમે રાજ કરવા માંડ્યું ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ ઝબીદા હતું. તે રૂમાના પેદાયાની દીકરી હતી. તેના પિતૃઓએ જે કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું. 24મો અધ્યાય. યહોયાકીમની કારકિર્દીમાં બાબિલનો રાજા નબુખાદનેસર ચઢી આવ્યો ને યહોયાકીમ 3 વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે ફરી જઈને તેની વિરુદ્ધ બંડ કર્યું. યહોવા પોતાના સેવક પ્રબોધકો હસ્તક પોતાનું જે વચન બોલ્યો હતો તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કાસ્દીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મુઆબીઓની ટોળીઓ તથા આમોન પુત્રોની ટોળીઓ મોકલી. તેણે તે યહુદ્યાની વિરુદ્ધ તેનો નાશ કરવા સારું મોકલી. મનાસાએ પોતાના સઘળા કૃત્યો વડે જે પાપો કર્યા હતા તેને લીધે તથા જે નિર્દોષ રક્ત તેણે વેવડાવ્યું હતું તેને લીધે તેઓને પોતાની નજર આગળથી દૂર કરવા માટે યહોવાના હુકમથી જ યહુદ્યા પર એ સંકટ આવી પડ્યું. કેમ કે જે નિર્દોષ રક્તથી તેણે યરુશાલેમને ભરી દીધું હતું તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતો. હવે યહોયાકીમના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહુદ્યાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? એમ યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના દીકરા યહોયાખીને તેની જગ્યાએ રાજ કર્યું. મિસરનો રાજા ત્યાર પછી કોઈ પણ વખત પોતાના દેશમાંથી ચઢી આવ્યો નહીં. કેમ કે બાબિલના રાજાએ મિસરની નદીથી તે ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાને તાબે હતું તે લઈ લીધું હતું. યહોયાખીને રાજ કરવા માંડ્યું ત્યારે તે 18 વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં 3 માસ રાજ કર્યું. તેની માનું નામ નહુસ્તા હતું. તે યરુશાલેમના એલનાનાથાનની દીકરી હતી. તેના બાપે કરેલા સર્વ કૃત્યો પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે વેળાએ બાબિલના રાજા નબુખાદનેસરના સૈનિકો યરુશાલેમ પર ચડી આવ્યા ને તે નગરને ઘેરો ઘાલ્યો. જ્યારે તેના સૈનિકોએ શહેરને ઘેરો ઘાલ્યો હતો ત્યારે બાબિલનો રાજા નબુખાદનેસર ત્યાં આવી પહોંચ્યો. યહુદ્યાનો રાજા યહોયાખીન, તેની માં, તેના ચાકરો, તેના અમલદારો તથા તેના કારભારીઓ બાબિલના રાજા પાસે નીકળી આવ્યા. બાબિલના રાજાએ પોતાની કારકિર્દીને 8મે વર્ષે તેને પકડ્યો. યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે યહોવાના મંદિરનો સગળો ભંડાર તથા રાજાના મહેલનો ભંડાર તે હરી ગયો. વળી જે સોનાના પાત્રો ઈસરાયલના રાજા સુલેમાને યહોવાના મંદિરને સારું બનાવ્યા હતા તે સર્વના તેણે કાપીને ટુકડા કર્યા. તે સગળા યરુશલેમ વાસીઓને, સગળા અમલદારોને તથા સગળા પરાક્રમી યોદ્ધાઓને એટલે 10,000 બંદીવાનોને તથા સગળા કારીગરોને તથા કશ્મી લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોક સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યા નહીં. તે યહોયાખીનને બાબિલ લઈ ગયા. રાજાની માને તથા રાજાની સ્ત્રીઓને, તેના કારભારીઓને તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે યરુશાલેમથી બાબિલમાં ગુલામગીરીમાં લઈ ગયો. સગળા બળવાન માણસો એટલે 7,000 અને 1,000 કારીગરો તથા કસબી માણસો જે સર્વ મજબૂત તથા યુદ્ધને માટે લાયક હતા તે સર્વને બાબિલનો રાજા બંદીવાન કરીને બાબિલ લઈ ગયો. બાબિલના રાજાએ તેની જગ્યાએ તેના કાકા માતાન્યાને રાજા ઠરાવ્યો ને તેનું નામ ફેરવીને સિદકિયા પાડ્યું. સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 21 વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ હમુટાલ હતું. તે લિબ્નાના યિર્મિયાની દીકરી હતી. યહોયાકીમે જે સગળું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. કેમ કે યરુશાલેમમાં તથા યહુદિયામાં આ જે થયું તે યહોવાના કોપને લીધે થયું ને તેથી તેણે તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. પછી સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું.
રાજાઓનું બીજું પુસ્તક 25મો અધ્યાય. સિદકિયાની કારકિર્દીના 9મા વર્ષે 10મા માસમાં માસને 10મા દિવસે એમ થયું કે બાબિલનો રાજા નબુખાદનેસર પોતાનું સઘળું સૈન્ય લઈને યરુશલેમ પર ચડી આવ્યો ને તેની સામે છાવણી નાખી અને તેઓએ તેની સામે ચોતરફ કિલ્લા બાંધ્યા. એ પ્રમાણે સિદકિયા રાજાના 11મા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો. ચોથા માસને 9મે દિવસે નગરમાં એવો સખત દુકાળ હતો કે લોકોને સારો બિલકુલ ખોરાક ન હતો. પછી નગરના કોર્ટમાં ગાબડું પાડવામાં આવ્યું ને બધા લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેની બે ભીંતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને નાઠા. હવે કાસ્તીઓ નગરની આસપાસ હતા. રાજા અરાબાહને માર્ગે નાઠો પણ કાસ્તીઓનું સૈન્ય રાજાની પૂંઠે પડ્યું. તેઓએ તેને યરખોના મેદાનમાં પકડી પાડ્યો ને તેનું સઘળું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. પછી તેઓએ રાજાને પકડીને તેને બાબેલના રાજા પાસે રિબ્લામાં આણ્યો અને તેઓએ તેને સજા ફરમાવી. એ પ્રમાણે તેઓએ સિદકિયાના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા. સિદકિયાની આંખો ફોડી નાખી ને તેને બેડીઓ પહેરાવીને બાબેલ લઈ ગયા. પાંચમા માસમાં એ માસને 7મે દિવસે એટલે બાબેલના રાજા નબુખાદનેસરને 19મા વર્ષે બાબેલના રાજાનો ચાકર એટલે રક્ષક ટુકડીનો સરદાર નબુઝરઝાન યરુશલેમ આવ્યો. તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ તથા યરુશલેમના સર્વ ઘરો બાળી નાખ્યા એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાખ્યું. રક્ષક ટુકડીના સરદારની સાથે આવેલા કાસ્તીઓના સઘળા સૈન્ય યરુશલેમના કોટ ચોગરદમથી તોડી પાડ્યા. બાકીના લોકો જેઓને નગરમાં રહેવા દેવામાં આવ્યા હતા તેઓને તથા જેઓ ફૂટી જઈને બાબેલના રાજાના પક્ષમાં જતા રહ્યા હતા તેઓને તથા બાકીના સમુદાયને રક્ષક ટુકડીનો સરદાર નબુઝરઝાન બંદીવાન કરીને લઈ ગયો. પછી રક્ષક ટુકડીના સરદારે દેશના સૌથી કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓના માળીઓ તથા ખેડૂતો સવાસારું રહેવા દીધા. યહોવાના મંદિરમાંના પિત્તળના થાંભલા, જળગાડીઓ તથા પિત્તળના સમુદ્રના ટુકડા કરીને કાસ્તીઓ તેમનું પિત્તળ બાબેલ લઈ ગયા. પછી તપેલા, તવેથા, કાતરો, ચમચા તથા પિત્તળના જે પાત્રો વડે તેઓ સેવા કરતા હતા તે સર્વ તેઓ લઈ ગયા. રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તથા કુંજીઓ લઈ ગયો. યહોવાના મંદિરને વાસ્તે સુલેમાને બનાવેલા બે થાંભલા, એક સમુદ્ર તથા જળગાડીઓ એ સર્વ પાત્રનું પિત્તળ પણ તોલ હતું. એક થાંભલાની ઊંચાઈ 18 હાથ હતી ને તેના પર પિત્તળનું મથાળું હતું. મથાળાની ઊંચાઈ 3 હાથ હતી. મથાળા પર ચોગરદમ, જાળી તથા દાણમો પાડેલા હતા. એ તમામ પિત્તળના હતા. આની પેટે બીજા થાંભલાને પણ જાળીદાર નકશી પાડેલી હતી. રક્ષક ટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજકને, બીજા યાજક સપાન્યાને તથા 3 દ્વાર રક્ષકોને લીધા. વળી તેણે નગરમાંથી લશ્કરી સિપાહીઓના ઉપરી અમલદારને, રાજાની હજુરમાં રહેનારાઓના 5 માણસો જેઓ નગરમાં મળ્યા તેઓને, દેશના લોકોની હાજરી લેનાર સેનાપતિના 36ને તથા દેશના લોકોમાંથી નગરમાં મળેલા 60 માણસોને પોતાની સાથે લીધા. રક્ષક ટુકડીના સરદાર નબુઝરઝાને તેઓને રિબ્લામાં બાબેલના રાજાની પાસે આણ્યા. બાબેલના રાજાએ તેઓને હમાત દેશમાંના રિબ્લામાં મારી નાખ્યા. એ પ્રમાણે યહુદાના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા. જે લોકોને દેશમાં રહેવા દેવામાં આવ્યા એટલે જેમને બાબેલના રાજા નબુખાદનેસરે દેશમાં રહેવા દીધા તેઓ પર તેણે સફાના દીકરા, અહીકામના દીકરા ગદાલ્યાને સૂબો ધરાવ્યો. હવે સૈન્યના સર્વ સરદારો તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબેલના રાજાએ ગદાલ્યાને સૂબો ઠરાવ્યો છે ત્યારે તેઓ એટલે નતાયનાનો દીકરો ઇસ્માઇલ, કારેઆનો દીકરો યોહાનાન, નટોપાથી તાનમુઅલેટનો દીકરો સરાયા તથા માખાતીનો દીકરો યાઝાન્યા તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા. ગદાલ્યાએ તેઓ આગળ તેઓના માણસો આગળ સમખાઈને તેઓને કહ્યું કે કાસ્તીઓના ચાકરોથી બીસો નહીં, દેશમાં વસો ને બાબેલના રાજાને તાબે રહો, તેથી તમારું હિત થશે. પણ 7મા માસમાં એમ થયું કે એલિશમાના દીકરા નથાન્યાનો દીકરો ઇસ્માઈલ જે રાજવંશી હતો તે પોતાની સાથે 10 માણસ લઈને આવ્યો ને ગદાલ્યાને એવો માર્યો કે તે મરી ગયો. વળી જે યહૂદીઓ તથા કાસ્તીઓ મિસ્પામાં તેની સાથે હતા તેઓને પણ મારી નાખ્યા. પછી નાના મોટા સર્વ લોક તથા સૈન્યના સરદારો ઉઠીને મિસરમાં ગયા, કેમ કે તેઓ કાશ્મીરથી બીટા. યહુદાના રાજા યહોયાકીમના બંદીવાસ થયાના 37મા વર્ષે 12મા માસમાં તે માસને 27મા દિવસે એમ થયું કે બાબેલનો રાજા એવિલ મેરોદાકે પોતે રાજા થયો તે વર્ષે યહુદાના રાજા યહોયાકીમને બંદીખાનામાંથી કાઢીને તેને ઉચ્ચ પદવી આપી. તેણે તેની સાથે માણું પણ વાત કરી કે પોતાની હજુરમાં બાબેલમાં જે રાજાઓ હતા તેઓના આસનો કરતા તેનું આસન તેણે ઊંચી જગ્યાએ મૂક્યું. તેનો બંદીવાનનો પોશાક તેને બદલાયો. એ તેના આયુષ્યના સર્વ દિવસ સુધી તેણે હંમેશા તેની સાથે રોટલી ખાધી. વળી તેની ખર્ચીને વાસ્તે તેના આયુષ્યના સર્વ દિવસો સુધી રાજા તરફથી તેને હંમેશા દરરોજનું બધું પડતું હતું. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.